પ્રથમ વર્તમાન, દારૂનો ત્યાગ. દારૂ એટલે શું? સૌ પ્રથમ દારૂનો સ્થૂળ અર્થ જોઈએ. દારૂ એટલે જુદા જુદા પદાર્થોમાંથી વિવિધ પ્રક્રિયા વડે તૈયાર કરવામાં આવતું એક કેફી પીણું, આલ્કોહોલ, જેના દ્વારા કેફ નશો ચડે છે. દારૂને મદ્ય, સુરા, શરાબ, સોમરસ, મદિરા વગેરે અનેક નામોથી ઓળખવામાં આવે છે. તેની અનેક પ્રકારની જાત હોય છે. આજે વિશ્વમાં દારૂનું વ્યસન અનેક ગણું વધી ગયું છે. લોકો ક્યારેક દેખાદેખીથી, ક્યારેક નશો કરી વિષય ભોગ ભોગવવા, તો ક્યારેક મનોદૈહિક દુઃખોને વિસારવા માટે દારૂનો નશો કરે છે. એકાદ વખત એ નશાનો અનુભવ કર્યા પછી કેટલાક લોકો વારંવાર તેનો નશો કરવા તરફ પ્રેરાઈને નશાની આદત પાડે છે. એ દુર્વ્યસનની લતે ચડ્યા પછી એના સિવાય તે રહી શકતા નથી. દારૂના અનેક ગેરફાયદાઓ જણાયા પછી પણ તેની ચુંગાલમાંથી તેનો વ્યસની જલ્દી છટકી શકતો નથી. દારૂના સેવનથી જ્ઞાન તંતુઓ ટેમ્પરરી, થોડા સમય પૂરતા ઉત્તેજિત થાય છે, એટલે શરીરનું દુઃખ તથા માનસિક આઘાતો, હતાશા, તાણ, તણાવ વગેરે મનના દુઃખો થોડા વખત પૂરતા ભૂલાઈ જાય છે. પરંતુ તેનો વારંવાર નશો કરનાર એ ભૂલી જાય છે કે એ દુર્વ્યસનથી તેનું ભાવિ ધૂંધળું ને અંધકારમય બની જાય છે. આર્થિક, સામાજિક, કૌટુંબિક પાયમાલી તરફ તેનું જીવન ધકેલાઈ જાય છે. વારંવારના દારૂના સેવનથી જ્ઞાનતંતુઓ નબળા પડે છે. મગજ, લીવર, હૃદય વગેરે અંગોની કાર્યક્ષમતા મંદ પડે છે અને અનેક પ્રકારની શારીરિક ને માનસિક તકલીફો ઊભી થાય છે. કહે છે ને કે દારૂડિયો દારૂ નથી પીતો, પણ દારૂ જ દારૂડિયાને પી જાય છે. અર્થાત દારૂનો નશો દારૂડિયાનું શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક એમ અનેક પ્રકારે શોષણ કરી તેને પાયમાલ કરી નાખે છે. દારૂના વ્યસનીની આધ્યાત્મિક ચેતના સાવ નિમ્ન કક્ષાએ સરી પડે છે, તે અધઃપતન નોતરે છે. દારૂનું વ્યસન થવાના અનેક કારણો છે, જેવા કે એક, સામાજિક અપૂર્ણતા, સગા, સ્નેહી, પ્રેમી, મિત્ર સાથેના ઝઘડા, ક્લેશ, પતિ પત્નીના અણબનાવો, પ્રેમમાં નિષ્ફળતા કે અન્ય કોઈ કાર્યમાં નિષ્ફળતા, વ્યાપાર, ધંધો, રોજગાર, શિક્ષણ, રાજકારણ વગેરે અનેક પ્રકારના કાર્યક્ષેત્રોમાં અસફળતા વગેરે દારૂનું વ્યસન થવાના મૂળ કારણરૂપ છે. જાહેર ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત થયેલી મોભાદાર વ્યક્તિઓ પણ તેમની અનેક પ્રકારની જવાબદારીઓ ને ફરજોને લીધે આવી પડેલી ઉપાધિઓ, મુશ્કેલીઓ, ચિંતાઓ, તણાવ વગેરે ઓછા કરવા, દુઃખો ભૂલવા, ઊંઘ લાવવાના પ્રયત્ન માટે મિત્રોના ટોળામાં કે સામાજિક પ્રસંગોમાં આનંદ માણવા, ધંધામાં એકબીજાનો પરિચય કેળવી સ્વાર્થ સિદ્ધ કરવા, પોતાનું કે અન્યનું કામ પાર પાડવા, દેખાદેખી વગેરે અનેક કારણોસર દારૂ પીએ છે. દારૂ પહેલા જ્ઞાનતંતુઓમાં ઉત્તેજના લાવે છે અને પછી ધીરે ધીરે નિરુત્સાહ, હતાશા, ડિપ્રેશન લાવે છે. ત્યારબાદ શારીરિક ને માનસિક પરાધીનતા, ડિપેન્ડન્સ લાવે છે. પછી દારૂની માત્રા પણ વધતી જાય છે. દારૂ બંધ કરવાથી કે માત્રા ઓછી કરવાથી શરીરની નસો ખેંચાય છે, ઊંઘ બરોબર આવતી નથી, ભૂખ ઓછી થઈ જાય છે, એટલે દારૂની આદત વધુ મજબૂત બને છે. દારૂનું વળગણ, એડિક્શન થઈ દારૂના ગુલામ બની જવાય છે. બે, ધાર્મિક કારણ. ઘણી આદિવાસી ને પછાત જાતિઓમાં અમુક ધાર્મિક વિધિઓમાં, મહોત્સવોમાં દારૂનો છૂટથી ઉપયોગ થતો જોવામાં આવે છે. સ્ત્રીઓ અને બાળકો પણ દારૂ પીએ છે. આપણા દેશમાં અમુક તહેવારો જેવા કે હોળી, ધૂળેટી, મકર સંક્રાંતિ, જન્માષ્ટમી, નવું વર્ષ, ક્રિસમસ વગેરે પર્વોએ જાણે દારૂ પીવાની ને જુગાર રમવાની ફેશન થઈ પડી છે. પરંપરાગત અમુક જાતિના લોકો દારૂનો છૂટથી ઉપયોગ કરે છે. તેની દેખાદેખીથી અન્ય લોકો પણ એ બદીમાં સપડાય છે. ત્રણ, અજ્ઞાનતા. અભણ અજ્ઞાની લોકો દારૂ વધુ પીએ છે. ભારત દેશની અમુક નીચલા થરની સામાજિક અને આર્થિક રીતે પછાત જાતિઓ તથા કામદાર મજૂર વર્ગ વગેરેમાં દારૂના નશાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. તેઓ શારીરિક માનસિક થાક ઉતારવા દેશી બનાવટના દારૂનો ઉપયોગ કરે છે. મનોરંજનના સાધનોના અભાવને લઈને પણ દારૂ તરફ વળે છે. ચાર, માનસિક કારણ. પોતાના કુટુંબીજનોથી દૂર રહેનારા સૈનિકો, ધંધાર્થીઓ, વિદ્યાર્થીઓ, ગુનેગારો વગેરે જીવનની નિરસ્તા કે એકાકીપણું દૂર કરવા દારૂનો નશો કરે છે. કૌટુંબિક નિયંત્રણ ન હોવાથી તેમને છૂટો દોર મળી જાય છે. બેકાર લોકો દુઃખ ભૂલવા ને કેટલાક લોકો લઘુતા ગ્રંથિથી પીડાતા હોવાથી દારૂ પીએ છે. આર્થિક કે સામાજિક અસલામતી, ગંદા વસવાટ, ભૂખમરો, મનોરંજનના પૂરતા સાધનોનો અભાવ, ગજા ઉપરાંતની જવાબદારીઓ વગેરે અનેક પરિબળો દારૂના વ્યસન પાછળ ભાગ ભજવે છે. પાંચ, ફેશન. સમાજના કહેવાતા ઊંચા સ્તર, હાઈ સ્ટેટસના લોકોમાં દારૂ પીવો એ ફેશન ગણાય છે. દારૂ ન પીનારને વેદીઓ, વેવલો, નમાલો, જૂનવાણી કે સંકુચિત ગણી તેની મજાક ઉડાડવામાં આવે છે. એવા કુટુંબોમાં બાળકો, કિશોરો ને યુવાનો પોતાના મા બાપ વગેરે વડીલ વર્ગને દારૂ પીતા જોઈને પોતે પણ દારૂ પીવા માટે જિજ્ઞાસાથી પ્રેરાય છે. પછી દારૂની બોરી લતે ચડી જાય છે. ટીવી ચેનલો વગેરે પ્રચાર માધ્યમો દ્વારા દારૂની લલચામણી જાહેર ખબરોથી પણ યુવા પેઢી દારૂ તરફ આકર્ષાય છે. દારૂથી થતી અસરો. એક, ઉશ્કેરાટની અવસ્થા, સ્ટેજ ઓફ એક્સાઇટમેન્ટ. દારૂથી જ્ઞાન તંતુઓ ઉત્તેજિત થવાથી ઉશ્કેરાટનો અનુભવ થાય છે. વ્યક્તિને પોતાનામાં વધુ પડતો આત્મવિશ્વાસ, ઓવર કોન્ફિડન્સ અનુભવાય છે. ધીરે ધીરે તે પોતાની જાત પરનો કાબુ ગુમાવી બેસે છે. વધુ પડતો ને વ્યર્થ બકવાટ કરવા લાગે છે. સાર અસાર, સાચા ખોટાનો વિવેક ચૂકી જાય તથા વસ્ત્રોનું પણ ભાન ન રહે. માનસિક એકાગ્રતા ખોરવાઈ જાય, નિર્ણય શક્તિનો હ્રાસ થાય. બે, અસંબદ્ધતા, ઇનકોઓર્ડિનેશન સ્ટેજ. લોહીમાં 100 સીસી જેટલું દારૂનું પ્રમાણ ભળે ત્યારે આ અવસ્થા આવે. વ્યક્તિનું વર્તન વિચિત્ર થાય, અસંબદ્ધ વાતો કરે, કોઈને મારી પણ બેસે, નકારાત્મક વલણ બતાવે, અસમતોલપણું આવે, શ્વાસમાં દારૂ ગંધાય, નાડીના ધબકારા વધી જાય, ક્યારેક ઉપકા ઉલટી પણ થાય, આંખની કીકીઓ પહોળી થાય. ત્રણ, બેભાન અવસ્થા, સ્ટેજ ઓફ કોમા. દારૂ વધુ પડતો પીવાય જાય ત્યારે ચક્કર આવે, જીભ થોથવાય, વારંવાર લથડી પડાય, કીકીઓ સંકોચાવા માંડે, ત્યારબાદ બેભાન બની જવાય. બેભાન અવસ્થા બાદ ઊંઘ આવે. સવારે જાગે ત્યારે ભાંગી પડેલો, નંખાઈ ગયેલો, નિરુત્સાહી લાગે, માથું દુખે, ઉપકાઓ આવે. પીધેલો દારૂ શરીરમાંથી 10% શ્વાસોશ્વાસ દ્વારા તેમજ પેશાબ પરસેવા માટે નીકળી જાય. બાકીનો 90% દારૂ લીવર, યકૃતમાં જઈને બગાડ કરે. તેમાંથી ક્યારેક સિરોસિસ ઓફ લીવર નામનો જીવલેણ રોગ થાય. દારૂથી ઊભી થતી મુશ્કેલીઓ. એક, સામાજિક. પતિ પત્ની વચ્ચેનો કે કુટુંબ સ્નેહી સગા વચ્ચેનો સુમેળ તૂટી જાય. દારૂડિયાનું વિચિત્ર વાણી વર્તન સમાજમાં ગેરસમજ અને ખરાબ છાપ ઉત્પન્ન કરે અને તેથી લોકો ધીરે ધીરે દારૂડિયા સાથેનો સંબંધ ઓછો કરી નાખે. લોકોની દારૂડિયા પ્રત્યેની સહાનુભૂતિ ઓછી થતી જાય અને ઘૃણા તથા નફરત વધતી જાય. દારૂના વ્યસનથી રસ્તાઓ ઉપરના તથા કારખાનાઓમાં અકસ્માતની માત્રા વધતી જાય. હિંસાખોરી, બળાત્કાર વગેરે ગુનાઓનું પ્રમાણ નશાની હાલતમાં વધારે બનવા પામે છે. ઘણા દેશોનું એવું તારણ છે કે 50% ગુનાઓ નશાખોરીને લીધે થાય છે. નશાખોરીથી આત્મઘાતના કિસ્સાઓ પણ બને છે. બીજું કારણ, આરોગ્ય તબીબી રીતે. દારૂથી મોં, ગળાના અન્નનળીના કેન્સર થવાનો સંભવ રહે છે. દારૂથી લીવર બગડે છે. સિરોસિસ ઓફ લીવરનો ભયંકર રોગ થાય છે. જળોદર થાય છે. કિડની ખરાબ થાય તેથી પગે સોજા ચડે છે. હૃદય નબળું પડે છે. જ્ઞાનતંતુઓની નબળાઈ થાય છે. પેરિફેરલ ન્યુરોપેથી. હાથની આંગળીઓમાં ધ્રુજારી થાય. ભૂખનો અભાવ, અનિદ્રા, હતાશા, નિરાશા, તાણ વગેરે અનેક પ્રકારના શારીરિક અને માનસિક રોગો થાય છે. આ રીતે દારૂ વિશેની ઊંડી માહિતી જાણ્યા પછી તેની ખરાબ અસરોથી મુક્ત થવા માટે પાણી પહેલા પાળ બાંધવી આવશ્યક છે. અર્થાત સમાજને તેથી થતા નુકસાન અંગે સ્પષ્ટ ખ્યાલ આપીને જાગૃત કરવો જોઈએ. એ બાબતમાં સાયકોલોજિસ્ટ, સાયકિયાટ્રિસ્ટ, માનસશાસ્ત્રીઓ, સંતો, ધર્મગુરુઓ, સમાજસેવકો, સેવા સંસ્થાઓ, ડોક્ટરો, વૈદ્યો વગેરેના વ્યસન મુક્તિના અભિયાનમાં ઘણો મહત્વનો ફાળો ગણાય. વ્યક્તિને સાચી સમજણ આપીને સજાગ કરવામાં આવે તો તે દુર્વ્યસનોમાંથી ચોક્કસ મુક્ત થઈ શકે. આ રીતે આપણે દારૂનો સ્થૂળ અર્થ જોયો. દારૂની જેમ જ અન્ય નશાકારક કેફી પદાર્થો જેવા કે અફીણ, ગાંજો, ચરસ, ભાંગ, બીડી સિગારેટ, તમાકુ, વધુ પડતી ચા કોફી વગેરે દારૂ તુલ્ય સમજવા. કારણ કે આવા કેફી પદાર્થો ઇન્દ્રિયો, અંતઃકરણને કેફ ચડાવી ભ્રષ્ટ કરે છે. તે પ્રભુ પ્રાપ્તિના સાત્વિક માર્ગથી વિચલિત કરી અધઃપતન તરફ દોરી જાય છે. તન મનના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. ક્ષય, કેન્સર વગેરે જીવલેણ રોગોનો ઉપદ્રવ પણ આવા નશાકારક પદાર્થોથી વિશેષ થાય છે. સમય, શક્તિ અને ધનનો દુર્વ્યય થાય છે. ચેતનાને આધ્યાત્મિક પ્રગતિમાં રૂકાવટ થવી તે સૌથી મોટું નુકસાન છે. માટે એ દુર્વ્યસનોને તકલીફ વેઠીને પણ જીવનમાંથી હાંકી કાઢવા હિતાવહ છે. દારૂના સૂક્ષ્મ અર્થ. આપણા શરીરમાં 10 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિયો, શ્રોત્ર, શ્રવણ કાન, ત્વક ત્વચા, ચક્ષુ, દર્શન આંખ, રસના, જીભ સ્વાદેન્દ્રિય, ઘ્રાણ નાસિકા કે નાક, તથા 5 કર્મેન્દ્રિયો, વાક એટલે કે વાણી, પાણી, હસ્ત કે હાથ, પાદ એટલે કે પગ, પાયુ એટલે કે ગુદા ને ઉપસ્થ પ્રજનન ઇન્દ્રિય, તથા 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ બધા ઉપકરણો દ્વારા જીવાત્માને બાહ્ય વિષયોનું જ્ઞાન થાય છે. આ ઇન્દ્રિયો અંતઃકરણના માધ્યમથી જીવાત્મા ભૌતિક જગત સાથે વ્યવહાર કરી શકે છે. આ સાધનો ન હોય તો જીવાત્માની ભૌતિક જગત સાથેના વ્યવહારની સાંકળ તૂટી જાય. ઇન્દ્રિયો અંતઃકરણને પોતપોતાના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ પ્રત્યે આકર્ષણ પ્રલોભન થાય છે. તેથી તેમને અમુક પ્રકારનો કેફ, નશો ચડે છે. ઇન્દ્રિયો અંતઃકરણ રૂપ સાધનો જીવાત્માને પરમાત્માએ જ આપેલા છે. પરંતુ તે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ દ્વારા પ્રભુના સ્વરૂપમાં જોડાવા માટે આપેલા છે, નહીં કે વિષય ભોગના ઉપયોગ માટે. આ ઉપકરણોનો ઉપયોગ વિવેકપૂર્વક થવો ઘટે. જો તે પ્રભુના સ્વરૂપમાં આકર્ષાવાને બદલે ભૌતિક પંચવિષયમાં આકર્ષાઈ જાય, અથવા પ્રભુ સંબંધી પંચવિષયને બદલે ભૌતિક પંચવિષયમાં લોભાઈ જાય, તો પ્રભુ પ્રાપ્તિના લક્ષ્યમાંથી વિચલિત થઈ ભ્રષ્ટ કરે. આ દારૂનો સૂક્ષ્મ અર્થ થયો. ઉદાહરણ તરીકે એક જોઈએ, કુસંગીઓની સોબતથી બીભત્સ અશ્લીલ વાતોનું શ્રવણ કરવું, રજોગુણ તમોગુણની વૃદ્ધિ કરે તેવી વાણી, સંગીત, ગીતો, સંવાદો વગેરેનું રસપૂર્વક શ્રવણ કરવું, ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, ધિક્કાર, તિરસ્કાર, નિંદા, ટીકા, કુથલી, અહંકાર, વેરઝેર, બદલાની ભાવના વગેરે દુષ્ટ વૃત્તિઓને જાગૃત કરે છે, ઉત્તેજિત કરે અને તેને પોષણ મળે એવા શબ્દોનું જાણી જોઈને હેતુપૂર્વક શ્રવણ કરવું એ શ્રોત્રનો દારૂ છે, અર્થાત શ્રવણેન્દ્રિય માટે દારૂતુલ્ય છે. માટે શ્રવણેન્દ્રિયના દારૂ કેફનો ત્યાગ કરવો હોય તો સત્પુરુષની વાણીનું, સતશાસ્ત્રો તથા ભગવદ્ કથામૃતનું મનમાં સાત્વિક ભાવ તથા આધ્યાત્મિક ચેતના જગાડે તેવા પ્રેરક ને ભક્તિ રસસભર કીર્તનો, ભજનો, સંગીત, કાવ્ય રચનાઓ વગેરેનું શ્રવણ કરવું. આવા પ્રકારના શ્રવણથી આધ્યાત્મિક ચેતનાની ઉર્ધ્વગતિ થાય છે. બીજું, રજોગુણ તમોગુણની વૃદ્ધિ કરે તેવા પદાર્થોનો સ્પર્શ કરવો, જે સ્પર્શથી વિષય વિકાર ઉદય થાય એવો સ્પર્શ કરવો, તેવો સ્પર્શ કરવાનું મનમાં આકર્ષણ થવું, તે ત્વક અર્થાત ત્વચાના સ્પર્શેન્દ્રિયના દારૂતુલ્ય છે. દાખલા તરીકે રજોગુણી તમોગુણી સ્ત્રી કે પુરુષનો સ્પર્શ, તેવા લોકોના સંસર્ગમાં આવેલા દ્રવ્ય કે પદાર્થોનો સ્પર્શ, પાપી ને દુરાચારી વ્યક્તિનો સ્પર્શ, એ સર્વે ત્વચાના દારૂ સમાન છે. દરેક પ્રાણી કે પદાર્થમાંથી વિવિધ પ્રકારના ઉર્જા તરંગો નીકળે છે, રેડિયેશન્સ નીકળે છે, જેને અંગ્રેજીમાં ઓરા અથવા ઓરિકલ રેડિયેશન્સ કહે છે. આ તરંગો અતિ સૂક્ષ્મ હોય તે નરી આંખે જોઈ શકાતા નથી. એ તરંગોને વિવિધ આકૃતિઓ, રંગો, લંબાઈને પહોળાઈ હોય છે. ધ્યાન યોગ દ્વારા જેની સૂક્ષ્મ દ્રષ્ટિ થઈ હોય એવી વિરલ વ્યક્તિ જ આવા તરંગોને આંતરચક્ષુઓ, દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોઈ શકે છે. આધુનિક વિજ્ઞાન ક્ષેત્રમાં રશિયામાં કિરલિયન ફોટોગ્રાફીની શોધ થઈ છે. તે કેમેરામાં આવા તરંગો ઝડપી શકાયા છે. પવિત્ર વ્યક્તિમાંથી પવિત્ર તરંગો, લેશિયાઓ નીકળે છે, જ્યારે પાપી, દુરાચારી, અપવિત્ર ને અશુદ્ધ લોકોમાંથી અશુદ્ધ તરંગો વહે છે. રજોગુણી, તમોગુણી, હિંસા, વ્યભિચાર, અનીતિ, દુરાચાર વગેરેમાં સતત પ્રવૃત્ત રહેતા પાપી મનુષ્યોના સ્પર્શથી તેના સૂક્ષ્મ તરંગોની અસર થાય છે અને સ્પર્શ કરનાર વ્યક્તિના ઇન્દ્રિયો, અંતઃકરણને તેની અસર વિહવળ બનાવે છે. જેવી વ્યક્તિનો સ્પર્શ કર્યો હોય અને તે વ્યક્તિના જેવા મનોભાવો હોય તે ભાવોની સ્પર્શ કરનારને અસર થાય છે. તેની કેફી અસર થઈ હોય તેવો અનુભવ થાય છે. આ પ્રકારના ત્વચાના દારૂ કેફનો ત્યાગ કરવો હોય તો પ્રભુના સ્વરૂપનો, પવિત્ર સંત મુક્ત પુરુષોનો, નિર્મળ વ્યક્તિનો સ્પર્શ અથવા તેમના સેવા શુશ્રૂષા કરવા જોઈએ. એવી પવિત્ર વ્યક્તિના સંસર્ગમાં આવેલ પદાર્થોનો સ્પર્શ કરવો જોઈએ. તેવો સ્પર્શ મનમાં સાત્વિકતા ઉત્પન્ન કરે છે. માટે એવો સ્પર્શ કરે તો ત્વચાના ખરાબ સ્પર્શરૂપ દારૂનો ત્યાગ થયો ગણાય. ત્રીજું ઉદાહરણ, મનમાં વિકાર ઉત્પન્ન કરે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે દોષ સંબંધી વૃત્તિ જગાડે તેવું રૂપ જોવું, અશ્લીલ ભાવ જગાડે તેવા ફિલ્મ, નાટક, નૃત્યો, નાચગાન, ભાંડ ભવાઈ, મેળા, ચિત્રો, શિલ્પ, મૂર્તિઓ, ફોટોગ્રાફ્સ, કલાકૃતિઓ, દ્રશ્યો વગેરે ઈચ્છાપૂર્વક ને આસક્તિપૂર્વક જોવાથી વૃત્તિ વિકારમય બને, તે સગળા ચક્ષુ માટે દારૂતુલ્ય છે. આવા દ્રશ્યો વૃત્તિને ઉત્તેજિત કરીને ગેરમાર્ગે દોરે છે. વારંવાર એવા દ્રશ્યો અને રૂપ જોવાથી મન એવી બીભત્સ વસ્તુઓમાં રસ લેવાના વલણવાળું બની જાય છે. પછી એનો કેફ, આસ્વાદ માણવાની વૃત્તિ રહ્યા કરવાથી તેનું મન વ્યસની બને છે. તેથી મનની પવિત્રતા અને સાત્વિકતા નષ્ટ થાય છે. માટે ચક્ષુ ઇન્દ્રિયના, નેત્રના દારૂ નશાનો ત્યાગ કરવો હોય તો પ્રભુના સુંદર સ્વરૂપના દર્શન તથા પવિત્ર સંત પુરુષોના તથા તેમના પ્રેરણાદાયક ચિત્રો અથવા ફોટોગ્રાફ્સના દર્શન કરવા, તેમના સંસર્ગમાં આવેલ પદાર્થોના દર્શન કરવા, મનમાં સાત્વિક ભાવ જગાવે તેવા કુદરતી દ્રશ્યો વગેરેના દર્શન કરવાથી અંતઃકરણ પવિત્ર બને છે. પવિત્ર તીર્થસ્થાનો, મંદિરો વગેરેના દર્શન પણ મનને શુદ્ધ, સાત્વિક બનાવે છે. આ પ્રકારના સાત્વિક દર્શન કરીને આગળ જણાવેલા રજોગુણી, તમોગુણી ભાવવાળા, અશ્લીલ ભાવવાળા દર્શનોનો ત્યાગ કરવો એ ચક્ષુ ઇન્દ્રિયના દારૂનો ત્યાગ ગણાય. અને ચોથું, રજોગુણ તમોગુણ ઉત્પન્ન કરે તેવા અતિ ખારા, ખાટા, તીખા, ઉષ્ણ, તમતમતા, તેજાના મસાલાયુક્ત, ગળ્યા ચીકણા ને અતિ સ્વાદિષ્ટ પદાર્થો ગ્રહણ કરવાની અભિરુચિ હોવી, પ્રલોભન હોવું, આ સર્વ સ્વાદેન્દ્રિય માટે દારૂતુલ્ય છે. આવા પ્રકારના ખોરાકના અતિરેકથી મનમાં વિષય વિકાર ઉત્પન્ન થાય છે. ડુંગળી, લસણ જેવા ખાદ્ય પદાર્થો, વાસી શાકભાજી તથા ફળફળાદીના સેવનથી મનમાં તમોગુણ વૃદ્ધિ પામે છે. તેથી મનમાં જડતા, સંકુચિતતા, આળસ, પ્રમાદ આવે છે ને ગ્રહણ શક્તિ, સ્મૃતિ શક્તિ ને વિવેક શક્તિનો અભાવ વર્તે છે. પેટના રોગો, અપચો, આફરો, દુર્ગંધયુક્ત વાયુ વિકાર, પિત્ત વગેરેના રોગો જન્મે છે. ઘેન કે ઊંઘ જેવી અવસ્થા આવે છે. કાર્યમાં એકાગ્રતાનો અભાવ વર્તે છે. આ રીતે રજોગુણી, તમોગુણી આહારનું સેવન દારૂતુલ્ય છે. જીવવા માટે ખાવાનું છે, નહીં કે ખાવા માટે જીવવાનું. એ વાત ખાવાની લાલસાવાળા ભૂલી જાય છે અને ખાવાની વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ જુએ કે તરત જ અક્રાંતિયાની જેમ આખો દિવસ ખાધા જ કરે છે. ભગવદ્ ગીતામાં પણ આવા રજોગુણી, તમોગુણી આહાર ગ્રહણ કરવાનો નિષેધ કરેલો છે. મોટા ભાગના પેટના રોગો, મંદાગ્નિ, ગેસ, એસિડિટી, કબજિયાત, સંગ્રહણી, ગોળો, આફરો, અજીર્ણ વગેરે સ્વાદેન્દ્રિયને નિયમમાં ન રાખવાથી જ જન્મે છે. એવા રસનેન્દ્રિયના દારૂનો ત્યાગ કરવા માટે હંમેશા શુદ્ધ, સાત્વિક, પૌષ્ટિક ને સમતોલ આહારનું સેવન કરવું ઘટે. શરીરને જેટલા પોષણની જરૂર હોય તેટલો જ આહાર લેવો હિતાવહ છે. વધુ પડતો આહાર તન મન બંને માટે હાનિકારક છે. ખોરાકની દરેક વાનગી શુદ્ધ ભાવથી પ્રભુને અર્પણ કરી ધરાવીને ખાવી, જેથી પ્રભુની દિવ્ય દ્રષ્ટિ વડે અને શુદ્ધ ભાવ વડે ખોરાકમાં રહેલ રજસ તમસની અસર કેટલેક અંશે દૂર થઈને સાત્વિક બને છે. તેથી અંતઃકરણ પણ સાત્વિક બને છે. મુખ્ય છ પ્રકારના ષટરસ રસો છે: ખારો, ખાટો, મધુર, તીખો, કડવો ને તુરો. શરીરના પોષણ માટે આ બધા રસો અતિ અગત્યના છે. તેથી જે ખોરાકમાં આ છએ રસોનું યોગ્ય પ્રમાણ હોય તે સમતોલ આહાર ગણાય. એવા સમતોલ ને સાત્વિક આહાર વડે શરીરની સાથે સાથે મનને પણ પોષણ મળે છે. તંદુરસ્ત શરીર ને સ્વસ્થ સાત્વિક મન દ્વારા આધ્યાત્મિક વિકાસ સુંદર રીતે થઈ શકે છે. આપણું શરીર પંચ મહાભૂતો, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશમાંથી બનેલું છે. છ રસો દ્વારા આ પંચભૂતોને પોષણ મળે છે. જેમ કે તીખો રસ શરીરમાં રહેલ તેજ તત્વની વૃદ્ધિ કરે છે. સપ્રમાણ તેજ અગ્નિ તત્વથી ખાધેલા ખોરાકનું સારી રીતે પાચન થાય છે. સૂક્ષ્મ સમજણ, વિવેક બુદ્ધિ, ગ્રહણ શક્તિ, સ્મરણ શક્તિ વગેરેની વૃદ્ધિ તે જ તત્વ દ્વારા થાય છે. આધ્યાત્મિક જ્ઞાનના ગહન રહસ્યો સમજવામાં પણ તે જ તત્વની આવશ્યકતા છે. એ તે જ તત્વની વૃદ્ધિ તીખા રસમાંથી તથા ઉષ્ણ પદાર્થોમાંથી થાય છે, પરંતુ તીખો રસ પ્રમાણસર લેવો જોઈએ. તેનો અતિરેક થાય તો તે હાનિકારક નીવડે છે. તેના અતિ પ્રમાણથી દાહ, આમ્લપિત્ત, એસિડિટી, હરસ, મસા, અલ્સર વગેરે રોગો થાય છે. તીખો રસ મરી મસાલા, આદુ, મરચા વગેરે ઉષ્ણ પદાર્થોમાંથી મળે છે. મધુર રસથી શરીરમાંના વાયુ તત્વને પોષણ મળે છે. આ રસ મીઠા ફળો, અનાજ, શાકભાજી, ખાંડ, સાકર, મધ, મીઠાઈઓ વગેરે પદાર્થોમાંથી મળે છે. તેના યોગ્ય પ્રમાણથી શરીરની કાર્યશક્તિ, મગજની કાર્યશક્તિ વધે છે, પરંતુ તેના અતિરેકથી વાયુ વિકાર તથા પ્રમેહ વગેરે રોગો થાય છે. ખારા રસથી શરીરમાંના પૃથ્વી તત્વને પોષણ મળે છે. આ રસ મીઠું, સિંધવ, સંચળ, બીડ, લવણ, ભાજીઓ વગેરે ક્ષારોમાંથી મળે છે. તેના વધુ પડતા સેવનથી કિડનીના રોગો, ઉચ્ચ રક્તચાપ, હાઈ બ્લડ પ્રેશર, પાંડુરોગ વગેરે રોગો થાય છે. માટે ખારા રસનો અતિરેક વર્જવો. ખાટો રસ શરીરમાંના જળ તત્વના પોષણ માટે જરૂરી છે. આ રસ ખાટા મીઠા ફળફળાદિ તથા આંબલી, લીંબુ વગેરેમાંથી મળી રહે છે. જળ તત્વની શરીરના બંધારણમાં લોહીના પરિભ્રમણમાં અતિ આવશ્યકતા છે. લોહીનું શુદ્ધિકરણ, વિષયુક્ત પદાર્થોનું ઉત્સર્જન વગેરે શરીરની અનેક ક્રિયાઓમાં જળ તત્વની અગત્યતા છે. તે ખાટા રસની અધિક માત્રાથી શરીરમાં સોજા ચડવા, હાડકાની નબળાઈ, કફના અને સાંધાના રોગો થાય છે. માટે તેની અધિક માત્રા વર્જવી. કડવો તથા તુરો રસ શરીરમાંના આકાશ તત્વના પોષણ માટે આવશ્યક છે. તેનાથી કફના રોગો તથા વિષાણુઓથી થતા રોગો મટે છે. કડવા રસની અધિક માત્રાથી શુક્ર ધાતુની ક્ષીણતા થાય છે તથા વાયુ પ્રકોપના રોગો પણ સંભવે છે. માટે દરેક રસનો અતિરેક વર્જીને યોગ્ય પ્રમાણમાં જ તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. છયે રસ સપ્રમાણ હોય તે સમતોલ આહાર કહેવાય. માટે સમતોલ ને સાત્વિક આહાર લઈ રજોગુણી તમોગુણી આહારનો ને તેના અતિરેકનો ત્યાગ એ રસનેન્દ્રિયના દારૂનો ત્યાગ કર્યો કહેવાય. પાંચમું, મન તથા ઇન્દ્રિયોની વૃત્તિને અયોગ્ય રીતે ઉત્તેજિત કરે એવા રજોગુણ પ્રધાન સુગંધિમાન દ્રવ્યો, અત્તર, તેલ, ક્રીમ, લોશન, સાબુ, પાવડર વગેરે સૌંદર્ય પ્રસાધનોનો અતિ ઉપયોગ કરવો તથા તેના વગર ન જ ચાલે એ પ્રકારની મનોવૃત્તિ રહેવી. રજોગુણી તમોગુણી ને વિજાતીય વ્યક્તિએ ધારણ કરેલા અત્તર, પુષ્પ, અલંકાર, વસ્ત્ર વગેરેની ગંધ લેવાની વૃત્તિ એ ઘ્રાણેન્દ્રિયના દારૂતુલ્ય છે. એવા દ્રવ્યોના વધુ પડતા ઉપયોગથી મનની ચંચળતાને વેગ મળે છે. મન ચંચળ થાય એટલે ઇન્દ્રિયો વિહવળ બની પોતપોતાના વિષય તરફ ખેંચાઈને વ્યક્તિને અવળે માર્ગે ચડાવી દે. તે માટે એવા ઘ્રાણેન્દ્રિયના દારૂ કેફનો ત્યાગ કરવો હોય તો પ્રભુને અર્પણ કરેલા, પ્રભુ તથા સંત પુરુષોની પૂજાના ઉપયોગમાં લેવાયેલા ફૂલો, ગુલાબ, મોગરો, ચંપો, પારિજાત વગેરે સુગંધિમાન પુષ્પોના હાર તથા સુખડ, ચંદન, અત્તર, તુલસી વગેરે પદાર્થોની સુગંધ પ્રસાદરૂપ જાણીને લેવાથી મનમાં સાત્વિક ભાવ જગાવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતમાં જણાવ્યું છે તે પ્રમાણે પંચ વિષય જ્યારે જગત સંબંધી ન રહીને ભગવાન સંબંધી બની જાય ત્યારે જીવની આધ્યાત્મિક ઉર્ધ્વગતિ થાય છે. પ્રભુ અને સત્પુરુષ પ્રત્યે પ્રેમભાવ, આદરભાવ, સમર્પણ ભાવ ને ભક્તિભાવની વૃદ્ધિ થાય છે તે માટે એવી પ્રસાદીરૂપ સામગ્રીની સુગંધ લેવી અને રજોગુણી તમોગુણી ને જુગુપ્સા પ્રેરક ગંધ સુગંધનો ત્યાગ રાખવો એ ઘ્રાણેન્દ્રિયના દારૂનો ત્યાગ થયો જ ગણાય. છઠ્ઠું, કોઈ વ્યક્તિની સંસ્થાની સમાજની જાતિની સંસ્કૃતિની ધર્મની સંપ્રદાયની દેવની અયોગ્યપણે અસત્ય રીતે મિથ્યા નિંદા ટીકા કરવી, કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ કરવું, કોઈને ગાળ દેવી, અશ્લીલ બીભત્સ વાણી ઉચ્ચારવી, અવિવેકીપણે અસંયમીપણે મિથ્યા બકવાટ કરવો, અસત્ય બોલવું, કોઈનું અપમાન કરવું, કોઈને હલકા પાડવા કે મન દુભાય તેવી વાણી વધવી, ક્રોધે યુક્ત ને તિરસ્કાર ભરી કટુ વાણી ઉચ્ચારવી, બીજાને મનમાં ક્રોધ વૈર ઈર્ષા દ્વેષ વગેરે ભાવો ઉત્પન્ન થાય તેવી વાણી બોલવી, કોઈને વચને કરીને ગેરમાર્ગે દોરવા તથા સ્વાર્થયુક્ત ને દંભયુક્ત વાણી ઉચ્ચારવી, સંત પુરુષમાં અવિશ્વાસ અશ્રદ્ધા ઉત્પન્ન થાય તેમનો અભાવ અવગુણ આવે એવી તથા છળ કપટયુક્ત વાણી વધવી, આ સર્વે વાકવાણીના દારૂતુલ્ય છે. આથી વિપરીત સત્યમ વદ પ્રિયમ વદ એ ઉક્તિ મુજબ વિનમ્રપણે વિનય યુક્ત સત્ય ને સાથે સાથે અન્યનું હિત થાય એવી પ્રિય વાણી ઉચ્ચારવી, કોઈના પ્રત્યે કોઈને મનમાં અભાવ અવગુણ ઈર્ષા દ્વેષ વૈરબુદ્ધિ રહેલા હોય તો તેને બળવાન વચને દૂર કરી તેમાં પ્રેમ સંપ ભાઈચારો વગેરે પ્રગટે તેવી વાણી બોલવી જોઈએ, કોઈના ક્લેશ લડાઈ ઝઘડાનો મધુર ને બોધ પ્રેરક વચનો દ્વારા અંત લાવવો જોઈએ. ભગવાન તથા ભગવાનના મુક્ત પુરુષોનું વર્ણન, તેમના ગુણગાન સ્તુતિ પ્રાર્થના કરવા, સતશાસ્ત્રોની કથા વાર્તા વગેરેમાં વાણીનો સદુપયોગ કરવો, વાણી દ્વારા અન્યને પ્રભુને માર્ગે સત્યને માર્ગે દોરવા, સાચું માર્ગદર્શન આપી તેમનું જીવન ઉન્નત બને તેવો નમ્ર પ્રયાસ કરવો, વાણીમાં નિર્દંભપણું નિસ્વાર્થપણું હોવું એ રીતે વાણીનો સદુપયોગ કરે તો આગળ જણાવેલ વાણીના દુર્વ્યયરૂપ દારૂનો ત્યાગ કર્યો ગણાય. સાત, હાથ વડે અયોગ્ય સ્પર્શ કરવો, કોઈને માર મારવો, કોઈને હિંસા કરવી, ચોરી કરવી, લૂંટફાટ કરવી, બીભત્સ ઇશારા કરવા, વ્યસનો તથા જુગાર વગેરે અન્ય કુકર્મોમાં હાથનો દુરુપયોગ કરવો એ પાણી હાથ માટે દારૂતુલ્ય છે. માટે હાથ વડે પ્રભુના સ્વરૂપનું પૂજન અર્ચન કરવું, સત્પુરુષની સેવા શુશ્રુષા પરિચર્યા કરવી, માળા વગેરે ભક્તિના સાધન કરવા, માતા પિતા ગુરુ રોગી દુખી ગરીબ વગેરેની સેવા કરવી, સત્કાર્યો કરવા, પ્રભુના કલ્યાણકારી કાર્યોમાં હાથનો સદુપયોગ કરવો, માનવ સમાજની નિસ્વાર્થ ભાવે નિર્દંભપણે સેવા પશુપાલન વગેરે સત્કાર્યોમાં હાથનો સદુપયોગ કરવો તે હાથ દ્વારા કરાતા કુકર્મોરૂપ હાથના દારૂનો ત્યાગ કર્યો ગણાય. આઠ, વ્યસન હિંસા ચોરી વ્યભિચાર ભ્રષ્ટાચાર દુરાચાર વગેરે કુકર્મો કરવા માટે એ દિશામાં પ્રયાણ કરવા પગનો ઉપયોગ કરવો, હિંસક વૃત્તિથી કે ક્રોધે કરીને કોઈ ઉપર પગ વડે પ્રહાર કરવો, બેદરકારીથી પગ વડે સંત પુરુષ ભગવત પ્રતિમા સદગ્રંથ બાળક ગાય ગલુડિયા અન્ન ભરેલું પાત્ર વગેરેને ઠેબું વગાડવું, જાહેરમાં અસભ્ય રીતે પગ હલાવવા, પગ દ્વારા બીભત્સ ઇશારા કરવા વગેરે પગ પાદ માટે દારૂતુલ્ય છે. તેથી વિપરીત પ્રભુના સેવા કાર્યો માટે પ્રભુ તથા સત્પુરુષોના દર્શન તથા જોગ સમાગમ સેવા અર્થે જવા માટે પ્રભુના સ્વરૂપની પ્રદક્ષિણા કરવા માટે આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય એવા ભક્તિભાવ રેલાવતા તીર્થસ્થાનો તથા મંદિરો પ્રત્યે જવા માટે સમાજ સેવાર્થે દુઃખી ગરીબ રોગી વગેરેની સેવાર્થે ગમન કરવું એ પાદેન્દ્રિયનો સદુપયોગ છે. માટે પગના દુરુપયોગ રૂપ દારૂનો ત્યાગ કરી સદુપયોગ જ કરવો જોઈએ. 9. કેટલાક અજ્ઞાની લોકો કુદરતી હાજત માટેના અંગોનો સજાતીય અનૈતિક અકુદરતી મૈથુન દ્વારા નિકૃષ્ટ પ્રકારનો આનંદ મેળવવા વિકૃત આનંદ માટે દુરુપયોગ કરે છે. તે પાયુ ઇન્દ્રિય ગુદા માટે દારૂતુલ્ય ગણાય. માટે એવા બીભત્સ ઉપયોગ માટેની પણ ફક્ત કુદરતી હાજત માટે જ ઉપયોગ તે પાયુના દારૂનો ત્યાગ થયો ગણાય. 10. ઉપસ્થ પ્રજનન ઇન્દ્રિયો એ કેવળ ભૌતિક વિષય ભોગની પ્રાપ્તિના સાધનો નથી. તે માટે તેનો અનુચિત અનૈતિક મૈથુન કે બેભિચાર માટે દુરુપયોગ કરવો એ પ્રજનન અંગો માટે દારૂતુલ્ય છે. ત્યાગી વર્ગે તો એ ઇન્દ્રિયોનો કુદરતી હાજત સિવાય બીજા ઉપયોગનો નિષેધ છે, કારણ કે તેમને માટે ઇન્દ્રિય નિગ્રહ સંયમ એ કડક ને અનિવાર્ય નિયમ છે. આદર્શ ગૃહસ્થ સ્ત્રી પુરુષોને પણ કેવળ સારી સંતતિ માટે જ મૈથુન ઉચિત છે, પરંતુ વિષય ભોગ અર્થે નથી. માટે પ્રજનન અંગોના મૈથુન રૂપ દુરુપયોગનો ત્યાગ એના દારૂનો ત્યાગ ગણાય. 11. મન તો સંકલ્પ વિકલ્પનું ઉપાદાન ક્ષેત્ર છે. જીવાત્માને મન દ્વારા જ બંધન ને મન દ્વારા જ મોક્ષ થાય છે. મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધમોક્ષયોહો. મનમાં વિષય વિકાર ઉત્પન્ન થાય તેવા ઘાટ સંકલ્પ કરવા, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર માન ઈર્ષા આશા તૃષ્ણા નિંદા ટીકા કુથલી વગેરે આંતરદોષો અને મનોવિકારોને પોષણ મળે તેવા વિચારોનું મનમાં ચિંતન મનન કરવું, ઈર્ષા દ્વેષ વૈર હિંસા વ્યભિચાર વગેરે ખરાબ ભાવો મનમાં જાગ્રત થવા દેવા, જાણવા છતાં સજાગપણે એવા કુભાવોનું મનમાં મનન કરવું વગેરે મન માટે દારૂતુલ્ય છે. માટે મનને પ્રભુના નામ સંકીર્તન જપ ધ્યાન ચિંતન મનન કરી સાત્વિક ભાવ તથા દિવ્ય ભાવથી ભરી દેવું. મનનું પ્રાકૃતિક વલણ જ જગત સંબંધી ભૌતિક પદાર્થો સંબંધી ઘાટ ઘડવાનું હોય છે. એટલે ખોટા ખરાબ કુસંગ પ્રેરિત ઘાટ સંકલ્પને થતા જ રોકી દેવા. સત્પુરુષોની વાણીનું તથા સતશાસ્ત્રોના વાંચન પઠન શ્રવણ કરી તેનું મનન કરવું, પ્રભુના સ્વરૂપમાં મનનો નિરોધ કરવાનો અભ્યાસ કરવો, યોગ્ય જીવન ઘડતર થાય આધ્યાત્મિક ઉન્નતિ થાય એવા પ્રેરણાદાયી ઉમદા ને બળપ્રેરક વિચારોનું મનન કરવું. એવા વિચારો જે ગ્રંથોમાં કે પુસ્તકોમાં હોય તેનું વાંચન કે મનન કરવું. આવા ઉપાયો યોજવાથી મનના દોષરૂપ વિકારોરૂપ દારૂનો ત્યાગ થાય. 12. બીજા બધા પ્રાણીઓની અપેક્ષાએ કેવળ મનુષ્યમાં જ મનની ચેતના વિકાસ પામીને બુદ્ધિની ભૂમિકાએ પહોંચેલી છે. બુદ્ધિ દ્વારા સાર અસાર સાચું ખોટું યોગ્ય અયોગ્ય વગેરેનો નિર્ણય કરવામાં વિવેક ચૂકી જવાય, પ્રભુના સ્વરૂપમાં જે નિશ્ચય થયો હોય તેમાં અનિશ્ચય ને અશ્રદ્ધા ઉત્પન્ન થાય, સત્પુરુષોના વચનને વિશે અશ્રદ્ધા નાસ્તિક ભાવ કે તર્ક કુતર્ક થાય, પોતાના સ્વાર્થ કે દંભને પોષવા લોકોને છળ કપટ છેતરપિંડી કરી ગેરમાર્ગે દોરવા, એમ બુદ્ધિનો દુરુપયોગ કરવો એ બુદ્ધિના દારૂ સમાન છે. માટે બુદ્ધિને આત્મા પરમાત્માના સ્વરૂપના શુદ્ધ જ્ઞાન ઉપાસના દ્વારા, સાંખ્ય જ્ઞાન ને યોગ દ્વારા, શુદ્ધ આહાર વિહાર દ્વારા વિશુદ્ધ કરવી જોઈએ. સાર અસાર યોગ્ય અયોગ્ય સત્ય અસત્યનો વિવેક રાખવો, વિનય વિનમ્રતા ધારણ કરવા, સ્થિત પ્રજ્ઞતા ધૈર્ય અને સંયમ વડે બુદ્ધિનું પરિમાર્જન કરવું, સ્વાર્થ દંભ પ્રપંચ વગેરેથી દૂર રહેવું, પ્રભુના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય દ્રઢ ઉપાસના કરી આસ્તિક ને શ્રદ્ધાવાન બનવું, સત્પુરુષોના વચનમાં શ્રદ્ધા રાખી તેમને ગ્રહણ કરવા, તે વચનોમાં તર્ક વિતર્ક કુતર્કનો ત્યાગ કરવો, એમ કરવાથી બુદ્ધિના દોષરૂપ દારૂનો ત્યાગ કર્યો ગણાય. 13. પ્રભુના સ્વરૂપ સિવાય ભૌતિક જગત સંબંધી રજોગુણી તમોગુણી વ્યક્તિઓનું, પદાર્થોનું તથા પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધનું ચિત્તમાં સતત ચિંતન કરવું એ ચિત્તના દારૂતુલ્ય છે. માટે ભૌતિક પદાર્થો કે વિષયોનું ચિંતન છોડી દઈ કેવળ પ્રભુના સુંદર સ્વરૂપનું અખંડ ચિંતન કરવાનો, આત્મા પરમાત્માના સ્વરૂપના તત્વજ્ઞાન સંબંધી ચિંતન કરવાનો નિરંતર અભ્યાસ કરવો, તો ચિત્તના દોષરૂપ દારૂનો ત્યાગ કર્યો ગણાય. 14. હું અક્ષર બધા જ અક્ષરોમાં સૌથી વક્ર જણાય છે. હું અક્ષર દેખીતી રીતે વાંકો તો છે જ, પરંતુ સાથે સાથે તેના અર્થ અહમની રીતે પણ વક્ર છે. હું પુરુષ છું કે સ્ત્રી છું, હું રૂપવાન ગુણવાન સર્વગુણ સંપન્ન છું, મારે વિશે કોઈ ખામી નથી, મારા જેવો વિદ્વાન જ્ઞાની ધાર્મિક બુદ્ધિશાળી શક્તિશાળી સમજું બીજો કોઈ નથી, હું પ્રતિષ્ઠિત ધનવાન સત્તાધીશ સંપત્તિવાન સર્વશ્રેષ્ઠ છું, હું સર્વશ્રેષ્ઠ ભક્તિ કરું છું, ધર્મનું પાલન કરું છું, બુદ્ધિમાન ચતુર કાર્યકુશળ વ્યવહાર કુશળ છું, હું સર્વશ્રેષ્ઠ કલાકાર છું, મારા જેવો સંત પુરુષ ત્યાગી સાધુ બીજો કોઈ નથી, વગેરે અનંત પ્રકારનો મદ અહંકાર મનુષ્યને વળગેલો છે. અહમની સાથે મમત્વની ભાવના પોતાપણાની ભાવના જીવને બલાની જેમ વળગેલી છે. આ પ્રકારનું મિથ્યાભિમાન મદ તે અહંકારનો દારૂ છે. તેનો કેફ પીવાના દારૂ કરતા અનેક ગણો વધુ ખતરનાક ને નુકસાનકારક છે. દેહ તથા દેહના સગા સંબંધીઓ તથા દેહ સંબંધી ભૌતિક પદાર્થોને વિશે મમત્વપણું થાય છે, રાગ અથવા દ્વેષ થાય છે, તે પણ અહંકારને લઈને જ થાય છે. તે અહંકારને દૂર કરવા માટે મનમાં એમ વિચારવું કે હું કરતા નથી, એક પ્રભુ જ સર્વ કરતા સર્વશક્તિમાન સર્વગુણ સંપન્ન સર્વજ્ઞ સર્વવ્યાપી છે, અને હું તો તેમનો તથા તેમના મુક્તોનો દાસ છું, સેવક છું. હું ત્રણ દેહ ત્રણ અવસ્થા ત્રણ ગુણ તથા કાળ કર્મને માયાથી પર શુદ્ધ ચૈતન્ય આત્મસ્વરૂપ છું. પ્રભુએ પોતાની અકારણ કૃપાથી મને મુક્ત કરીને પોતાનું પરમ સાધર્મ્ય પમાડીને પોતાના સ્વરૂપમાં સળંગ રસ બસ ભાવે લીન રાખ્યો છે. મારા દ્વારા સમગ્રપણે કરતાપણું એ પ્રભુનું જ છે, હું તો માત્ર નિમિત્ત માત્ર માધ્યમ છું. આવા ઉત્કૃષ્ટ ભાવની દ્રઢતા થાય ત્યારે માયિક અહંકાર શુદ્ધ થાય છે, અને ત્યારે અહંકારના દોષરૂપ દારૂનો ત્યાગ થયો ગણાય. આ રીતે દારૂના સ્થૂળ સૂક્ષ્મ અર્થને જાણ્યા પછી તેનો ત્યાગ કરવાથી દારૂના ત્યાગરૂપ પ્રથમ વર્તમાનનું પાલન થયું ગણાય.